તારીખ 2-10-1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 57
મુખ્ય પ્રતિબંધ ભાવ કરે છે. એક ચૈતન્ય સ્વભાવ સિવાય બીજે ક્યાંય મીઠાશ અથવા બીજે ક્યાંય રસ અથવા બીજી ચીજમાં અધિકતા નિર્માણ નહીં ગયેલ હોય તો તે પરિણામ ચૈતન્ય રસ નિકળના નહીં. ચૈતન્ય રસ અથવા આત્મરસ ઉપજવા દઈએ નહીં. આત્મા સિવાય સમસ્ત અનાત્મા છે. આત્માને છોડીને સર્વ અનસ્થ સમસ્ત જેટલું કાંઈ છે તે બધું અનાત્મા છે. એનો જે રસ એની મહિમા તે વિરુદ્ધ રસ હોવાથી આત્મરસ અથવા ચૈતન્ય રસ ઉપજવાનું છે. ચૈતન્ય રૂપ રસ ઉપજવામાં એવી મીઠાશ વિઘ્ન થઈ પડે છે. એવી જે મીઠાશ છે વિઘ્ન થઈ પડે છે. એટલે શું જીવ એમની છે કે મારે મારો આત્મરસ લેવો છે, ચૈતન્ય રસ લેવો છે, પણ એ ઈચ્છા એની બેકાર જાય છે, કામયાબ થતી નથી. એમ કારણ પોતે વિરુદ્ધ રસ લઈ લીધો છે એ છે. એ વિઘ્ન થાય છે, કામ કરવાની અંદર વિઘ્ન થઈ જાય છે. પરિગ્રહ રસ છે. પછી કયું છે કે કોઈ ત્યાગી થઈને માનનો રસ પોષે છે તો એ એમ કે ગમે તરીકે પરિગ્રહ હતો એ પણ છોડી દીધા. એક બાજુ થી માનો કે કોઈ માણસ દાન દેતો હોય ખૂબ તો એના ઉપર આપણે કોઈ લગાવે કે આને પરિગ્રહ નો રસ છે તો દાન દે છે આ માણસ. અથવા માનો કે પોતાને આજીવિકાથી બધું વચ્ચે એટલું ધ્યાનમાં લઈ દેખવે, પણ જો માન પોષતો હોય તો અન્ય રસ પોષે છે. એક પોતાના આત્મ સ્વરૂપને છોડીને ક્યાંય પણ અધિકતા ક્યાંય પણ મીઠાશ આવે છે ગમે તે દ્રવ્ય ભાવ હોય એ સમસ્ત પરરસમાં જાય છે, અનાત્મરસમાં જાય છે. એ અનાત્મરસ આત્મરસનો પણ થવામાં વિઘ્નભૂત છે એમ સીધે સીધી વાત છે.
કસાયને પણ પરિગ્રહમાં ગણવામાં આવી છે. મિત્રાત્મક કસાય બધા પરિગ્રહમાં
છે. પરિગ્રહના લોકો નથી આ પરિગ્રહને સમજે છે. ઓલા પરિગ્રહના
લોકો દેખાય છે બધો પરિગ્રહ.
શાસ્ત્ર જ્ઞાનમાં એમાં મુખ્યપણે તો જ્ઞાનની પ્રવૃત્તિ છે. એનું માન થયું હોય કેમ ખબર પડે? પોતાને ખબર નથી પડતી. એ અન્ય રસ છે કહેવાય જ્ઞાનની પ્રવૃત્તિ, અને આત્મરસ નથી અન્ય રસ છે. રાગ રસ કહેવાય જાય છે, મન તો પ્રશસ્ત રાગ ચૈતન્ય રસ ને ઉત્પન્ન થવા દે, એમાં એવા ઘણા પ્રકારો છે, જીવ છેતરાય જાય માટે અહીંથી ઘર પકડીને બેસવાની વાત છે. મારું આત્મ સ્વરૂપ એને છોડીને રસ ગયો કેમ બી જાય, અનાત્મરસ થઈ જાય.
ઘર ચૂક્યો થઈ
ગયું, બસ પોતાનું ઘર ચૂક્યો પરમાનંદી આચાર્ય કે છે અધ્યાત્મ નો એ સિદ્ધાંત છે, કેવળ અંતર્મુખ રહેવા યોગ્ય છે અને કેવળ અંતર્મુખ જ ઉપયોગ કરતો આ સિદ્ધાંત પડે છે. પછી એ સિદ્ધાંતને પોતે ચુસ્તપણે પાલન કરવા જતા પણ છતાંય ક્યાંય પણ બહારમાં જાય કે બહાર પરિણામ જાય ત્યારે એને અપવાદ માર્ગ કહેવાય છે, ઉત્સર્ગ માર્ગ છે, અપવાદ માર્ગ વાળી કહે છે. વ્યવહાર તરીકે સંમત કરવામાં આવ્યા છે તો પણ પોસાતા નથી, અપવાદ માર્ગમાં જાય છે.
અમારા આત્મ સ્વરૂપ ને દેખાવા વાળા એ ઉપસમ રસ ને બતાવવા વાળા, ઉપસમ રસ ને દેખાવા વાળા એ ઉપસમ રસ ને પ્રદર્શિત કરવા વાળા જે સત્પુરુષ હોય, જે શાસ્ત્ર ગુરુ હોય, એને સિવાયનો જે સંત છે ખરાબ છે. તો અમારી ભૂમિકામાં તો આ ઉપાધિ
ભૂમિકામાં એ વસ્તુ ઠીક છે, પ્રથમ ભૂમિકામાં એ વસ્તુ ઠીક છે, પણ લક્ષ તો એ ભૂમિકા પણ આ લક્ષ્ય જ સેવવાની છે. એ ભૂમિકા સેવવામાં આવે છે એમાં પણ લક્ષ આ હોવું ઘટે છે. હેતુ તો કોઈ છે
જે હેતુ બરાબર
સત્પુરુષનું સંત કરવાનો કોઈ હેતુ છે કે નહીં, તો હેતુ અંતર્મુખ થવાનો છે. કેમ કે સત્પુરુષ એમ કહેશે કે જો ભાઈ પુરુષાર્થ તો તારે કરવાનો છે, તારો પુરુષાર્થ હું કરી દઈશ એવું ક્યારેય કહેતા નથી. પછી પુરુષાર્થ કરનાર ભલે ઉપકાર એનું માને છે, પુરુષાર્થ સ્વયં કરતો હોવા છતાં એ કહેશે એમ આ તો પ્રભુ તમારી કૃપાથી છે, શું કહેશે એનો વિનય છે. કેમ કે પોતાને પુરુષાર્થ થાય છે તો પણ એમાં અહમ પણ નથી કરતો.
પુરુષાર્થ કરવાની રીત કોને બતાડી?
પુરુષાર્થ કરવાની રીત એમ મને પણ
બતાડી, એટલા માટે તો આ યોગ્ય જ છે એમ કહું કે આપણે
એટલે પણ એમના એમના માથે નાખે છે કે આ તો આપની કૃપાથી છે, આપણે ના બતાવી હોય તો હું કેવી રીતે કરું આ પુરુષાર્થ. વ્યવહાર ગમે તે કરે બોલવાનું, પણ વસ્તુ સ્થિતિ નું જ્ઞાન તો છૂટતું નથી. જ્ઞાન નિશ્ચિત રાગ ને ભાષણ કહેવાય.
અપવાદ માર્ગ એટલે વિરુદ્ધ માર્ગ, અપવાદ માર્ગ એટલે વિરુદ્ધ.
કોઈ અપેક્ષા એ વિરુદ્ધ છે, નિશ્ચયની અપેક્ષા એ વિરુદ્ધ છે. વ્યવહાર બહાર જાય એવી સર્વથા વિરુદ્ધતા નથી. બહાર જાય છે એમાં બે પ્રકાર છે, એક મર્યાદિત અને એક અમર્યાદિત. અમર્યાદિત પણ એમ થઈ જઈ શકો ત્યારે એને વ્યવહાર કહીએ, ત્યારે એને અપવાદ માર્ગ કહીએ. બાકી તો પછી કઈ વાત જ કહેવાની, માર્ગ જે બી વાત કહેવાની રહેતી નથી. જેમ કે મુનિ દશામાં કોઈ ચંદો કરે છે, મુનિ દશામાં કોઈ મંત્ર તંત્ર નો પ્રયોગ કરે છે, કોઈ જ્યોતિષનો પ્રયોગ કરે છે, અથવા કોઈ પણ પ્રકારની એની મોજના કરે છે. જે ગ્રસ્ત કાર્યકર્તા હોય, ધાર્મિક કાર્યકર્તા હોય તો પણ, તો અને આટલું દાન આપ, આ જગ્યાએ તો આટલું દાન આપને, એ જે પ્રકાર છે એ વધારા વધારા ભાગની વાત છે. ભલે શુભ ભાવ અને શુભ ક્રિયા હોય તો પણ એની ભૂમિકાની બહાર હોવાથી વ્યવહાર બહાર જાય છે, તો ત્યાં અપવાદ માર્ગ પણ રહેતો નથી.
સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આ પરમ ધર્મ છે, તો ત્યાં તો પરમ ધર્મ કીધો છે, તો એનો પુષ્પનો વ્યવહાર કયો કરવો? મોક્ષનો ધર્મ તો નિશ્ચય હોય,
અહીંયા તો નિશ્ચિત ધર્મ પ્રગટ્યો નથી, પણ નિશ્ચિત ધર્મનું સાધન ગણીને એને પરમ ધર્મ. નિશ્ચિત ધર્મ મોક્ષોને પ્રગટ થયો નથી, પણ પ્રગટ થવા અર્થે ઉત્કૃષ્ટ સાધન જોયું. પ્રત્યક્ષ સત્પુરુષનો સંસ્કૃત સમાગમ છે, ઉત્કૃષ્ટ સાધન જોયું, એટલા માટે પરમ ધર્મ. એની ભૂમિકામાં આ સિવાય આથી ઉત્કૃષ્ટ કોઈ પરિસ્થિતિ નથી. પંદર દિવસના ઉપવાસ થયા હોય તો પછી મગનું પાણી છે એને ઉત્કૃષ્ટ પોષણ છે, એમાં કાંઈ એને ઘી પીવડાવે નહીં કે એને દૂધ પીવડાવે નહીં. કેમકે એની પોઝિશન ડેલિકેટ છે, એની મંજૂરી એવી છે કે ત્યાં કંઈ ઘીની બાકી રેડી દેવાય નહીં. મારા એમ તો બે પાંચ ચમચી મગનું પાણી લેવું જોઈએ, એના માટે એટલું જ છે, એથી વધારે કાંઈ નથી.
અમારા માટે તો ઉત્સર્ગ અપવાની ચર્ચા વિકાસ છે.
આજે સામાન્ય પ્રકારના સંસારી માણસો હોય છે, સામાન્ય પ્રકારના અમારા જેવા જે સંસારી માણસો એ સંસારી માણસને ડિમાન્ડ થાય વસ્તુમાંથી નીકળવા માટેનો રસ્તો કેવો હોય શકે?
વાત તો એમ છે, કે એવો કોઈ અભિપ્રાય હોય આ વિચાર પાછળ કે મારે દોષ તો મટાડવા છે પણ મર્યાદિત દોષ મટાડવા છે. સામાન્ય રીતે જે શું વિચારે છે કે હું એક સાધારણ માણસ છું અને મારા આટલા દોષ મટાડો તો એ ઘણો કે ક્રોધમાન માયા લોભ મને ન થાય તો સારું. પણ આ માર્ગ જે વિતરાગ માર્ગ છે એ સત્પુરુષોનો ચિંધેલો એવો માર્ગ છે કે પ્રારંભની અંદર સંપૂર્ણ શુદ્ધિની ભાવના આવવી જોઈએ. જેને અધૂરી શુદ્ધિ જોતી છે એને અધૂરી શુદ્ધિ પણ નહીં મળે અને પૂરી શુદ્ધિ પણ નહીં મળે. જ્યારે જેને પૂર્ણ શુદ્ધિ જેને જોતી છે એને ક્રમશઃ શુદ્ધિ થતી 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 પૂર્ણ થઈ જશે. એટલે જેને એમ કહીએ કે આત્મહિતનો માર્ગ છે, આત્મશાંતિનો જે માર્ગ છે એ આત્મશાંતિનો માર્ગ જે સત્પુરુષોએ જે રીતે નિશ્ચિત કર્યો છે એ રીતે ચાલવામાં પોતાને સત્પુરુષની આજ્ઞા શિરોધાર્ય થવી જોઈએ કે મારે મારું દાર્પણ વાપરવું નથી, મારે એમની આજ્ઞા પ્રમાણે ચાલવું છે. વાંધો નથી, પોતાની રીતે કોઈ ચાલવા માંગે છે ને પોતે ઈચ્છે એટલું જ કરવા માંગે છે તો એના માટે આ રસ્તો નથી, આ ફિલ્ડ નથી.
આ તો બરાબર છે કે આ જે કામ ક્રોધ માન માયા લોભ છે ને એમાંથી શા માટે નીકળવા પણ વ્યક્તિની ઈચ્છા થાય ત્યાંનો સુખ જ નથી, એમાં સુખ જ નથી. એમ અને જનરલી જયારે માણસ વિચાર કરે ત્યારે એમ લાગે કે આ સંસારમાં કઈ સુખ મળવાનું એને નક્કી થાય કે ભાઈ આ ચક્રવર્તી રાજાને સુખ મળ્યું નથી, મારો અધર બ્લાસ્ટ રાજુ નક્કી થયા પછી જે કઈ કર્મો તો હોય છે સંસાર ભાવના કરેલી હોય એના કર્મો તો હોય છે
પૂર્વ કર્મ. હા,
પૂર્વી કર્મ હોય અને સામાન્ય રીતે આ મોહિની કર્મ આ તે સામાન્ય રીતે આ મોહિની કર્મ હોય
બધા આઠે કર્મ છે,
આ બધા આઠે પ્રકારના કર્મ હોય કે મારે એક્ઝેક્ટલી જાણવું છે કે આ મનમાં વેપારમાંથી માણસે આત્માના વેપારમાં જવા માટે
એનું સ્ટેજ ઘણા છે પણ પહેલું સ્ટેજ એનું આ છે કે માત્ર મોક્ષ અભિલાષ. ભાવતીના શબ્દોમાં જો કહીએ તો જેને માત્ર મોક્ષ અભિલાષ છે, માત્ર મોક્ષ અભિલાષ તો કે જેને પૂર્ણ શુદ્ધ થવાનું છે, જરા પણ અશુદ્ધ નથી રહેવું, એવું એટલે જીવનનું ધ્યેય દ્રઢપણે એને પણ બીજા શબ્દોમાં દ્રઢ મોક્ષેચ્છા કીધી છે, દ્રઢ મોક્ષેચ્છા એવો શબ્દ અથવા પૂર્ણ શુદ્ધિ નું ધ્યેય આ એનું પ્રથમ ચરણ છે. એવી જો ભાવના ઉત્પન્ન થાય, આ પત્ર જે ચાલે છે સવારે એ અહીંથી શરૂ થયો છે અને ત્યાર પછી એમણે બીજું પગથિયું લીધું કે જેને આવી ભાવના થાય છે એ જીવ વર્તમાન પરિસ્થિતિમાં જે પોતાના દોષ છે એને અપક્ષપાતપણે જોતો થાય છે. અપક્ષપાતપણે જોવાનો અર્થ એ છે કે દોષનું રક્ષણ કરવું નથી, દોષનો બચાવ કરવો નથી, દોષ તે ગુણ નથી, કોઈ સંજોગોમાં દોષ તે ગુણ નથી અને દોષથી જ દુઃખ અભેદ થઈ ગયેલું છે. દુઃખ નથી મળતું ને, દુઃખ તો દુઃખ તો દોષની હારે જડાયેલું છે અભેદ પણ એ ખ્યાલથી એ અપક્ષપાત પણ પોતાના દોષ જીવે છે ત્યારે એનો જે સ્વચ્છંદ છે એ થોડા ઘણા અંશે દબાય છે, નાની બાબત
દબાય છે, કે પરમેનન્ટ સોલ્યુશન
નથી, પણ આ કોઈ પરિસ્થિતિમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી એમણે બીજા ત્રણ વાત લીધી પાછી, જો એટલીસ્ટ એ પરિસ્થિતિમાં જો આવે તો પછી એને આ લોકના કોઈ પણ પદાર્થની સુખેચ્છા રાખવી અથવા સાતામાં પણ સુખનો અનુભવ કરવો, સાતાના ઉદયમાં, શરીરની સાતાના ઉદયમાં પ્રસંચિત કરીએ છીએ, શરીર તંદુરસ્ત કરીએ છીએ, કોઈ પણ જાતની તકલીફ નથી રહેતી, બહારમાં બધી અનુકૂળતાઓ છે, એમાં પણ એને સુખાભાસ જે થાય છે એ સુખાભાસને એ સમજે કે આત્મા સત પરમાનંદ રૂપ છે, આ છે એ ખોટું છે, મારી ભ્રાંતિ છે, મારો આભાસ છે,
એ ખ્યાલ રહેવો જોઈએ,
એ ખ્યાલ આવે, આવવો જોઈએ, આવવો ઘટે છે, ત્યાં એકને એની મતિ નિર્મળ ત્યાં સત્સંગ દબાયા પછી થાય. ત્યાર પછી એ પોતાના આત્મશાંતિ માટે કે તો પોતે જે ધ્યેય નક્કી કર્યું છે એમાં જ આગળ વધવા માટે, પ્રોસિડ થવા માટે એ કોઈ સત્પુરુષને શોધે. એને ખ્યાલ છે કે હું આ માર્ગથી અનાદિથી અજાણ્યો છું, આ માર્ગ મને ક્યારેય પણ મળ્યો નથી અત્યાર સુધીમાં, અને હવે જો કોઈ સત્પુરુષ મળે તો જ મને આ માર્ગ પ્રાપ્ત થયેલો છે, આ માર્ગ અજાણ્યો માર્ગ કોઈ રીતે જડે એવું નથી, સૂજે એવું નથી. એટલે એ સત્પુરુષને શોધે અથવા સત્પુરુષને ના આશ્રયમાં ન મળે ત્યાં સુધી એના આશ્રયમાં રહેવાની ભાવનામાં, એ ભાવ ચાલુ ભાવનામાં રહે, એને આશ્રય ભાવના કરે. જો મળી જાય તો એના આશ્રયમાં રહે, ન મળે ત્યાં સુધી આશ્રય ભાવનામાં રહે, અને જો સત્પુરુષ મળે તો એ પદાર્થ નિર્ણય કરવામાં અંતર શોધમાં રહે, મારા સ્વરૂપમાં રહેવાનો નિર્ણય કરવો ઘટે છે. અને આટલા આ વ્યવસ્થિત આપણે પ્રશ્ન પૂછો કે સંસાર ભાવ છોડીને આત્મભાવમાં આવવાનો કેમ ન થયો, તો એ આટલી આખી લાઈન બધું પ્રતાપી જાય તો સંસાર ભાવના છે, અને બાર માંથી ક્રોધમાં માયા લોભ મટાડવાનો વિચાર કરીએ આપણે તો એમાં કઈ સફળ થવાની પરિસ્થિતિ ક્યારે પણ નથી. એ સ્પષ્ટ
એટલે મૂળ શું છે કે આ સ્વરૂપની જે વાત કહેવાય છે, સ્વરૂપમાં જાઓ, સ્વભાવમાં જાઓ, આત્મામાં જાઓ, બધું આપણે સાંભળી તો છીએ, જાવું
કર્યું મોક્ષામાં આવ્યા પછી આ પ્રકાર ઉભા થશે, એ જાગૃતિ આવશે જેનાથી તારા અપક્ષપાતપણે દોષ જોતો થઈશ, અને ત્યાર પછી પણ આ ત્રણ પ્રકારના વિઘ્ન છે એ ટાળવાની પરિસ્થિતિમાં આવીશ. વિઘ્ન પર તને સમજાશે,
વિઘ્ન એટલે સમજાવું પડશે,
વિઘ્ન એટલે આ લોકની અલ્પ પણ શુભેચ્છા, સત્પુરુષ પ્રત્યે પરમ વિનયમાં ઓછપ, અવિનય વિનો
પ્રતિ
આત્મ સ્વરૂપમાં ઓળખાણ ને, નિર્ણય ને, લક્ષ ને, ભાવભાષણ ને, એ બધા એક આ છે.
આપણે આત્મનું લક્ષ્ય રાખવું એમ કહો છો?
નહીં નહીં, અનિર્ણય અનિર્ણય એ વિઘ્ન છે. ત્રણ પ્રકારના વિઘ્ન લીધા છે. આ ત્રણ પ્રકારના દોષને લઈને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી થતી, અને તેથી મોક્ષ નથી થતો જીવનમાં. એમ છે, માર્ગ પ્રાપ્તિને બાધક કારણો લીધા છે, વિઘ્નભૂત કારણો લીધા છે. એ પ્રકારની આ બધાનો પ્રોસેસ છે. સ્વભાવમાં આવવા માટેનો માર્ગ પ્રાપ્તિ કયો કે સ્વભાવમાં આવવું કયો, એનો આટલો પ્રોસેસ થશે. બિલકુલ એક્ઝેક્ટ એમ જ છે. તો એ સત્પુરુષને આજ્ઞા પ્રમાણે આપણે જો આગળ પ્રોસીડ ન થતા હોઈએ તો આપણે સ્વચ્છંદે કંઈક ચાલવાનો વિચાર કર્યો છે કે મારે મારી રીતે મોક્ષ પ્રાપ્ત કરવો છે. સત્પુરુષો જે રસ્તે ચાલ્યા એનાથી કોઈ જુદો છીલો ચાતરવો છે, જુદો રસ્તો કાઢવો છે, જે અસંભવિત અને અશક્ય છે. બનશે બંને એટલા માથા પર સ્વાનુભવથી સિદ્ધ થયેલો માર્ગ સિદ્ધ થયેલો માર્ગ છે. એટલું જ નહીં, એમણે એ પણ સાથે સાથે જાહેર કર્યું છે કે માર્ગ ત્રણે કાળે એક છે, બીજો કોઈ માર્ગ નથી. એટલે તો ભૂલમાં પણ બીજે માર્ગે જાય છે, બીજે માર્ગે જવાની ભૂલ નહીં.
એક હોય ત્રણ કાળમાં પરમાત્મા પંથ,
પરમાત્મા પંથ એટલે આત્મા કલ્યાણ, આત્મા મહામાનો ઉપાય કરો, એક જ વાત છે. એ કઈ પ્રકાર છે, સેવા બે રીતે થાય ખરો? ગુરુદેવ દર્શન લાગતા નથી કે લોટને ભીમા શેકી અને બોલ કે સાકરમાં પાણી નાખીથી સેવો થાય. આ સિવાય એની કોઈ બીજી રીત ખરી? ચાલો પહેલા તેને મિક્સ કરી દઈએ, ચડાવી દઈએ ચૂલે, અથવા પહેલા ઘી નાખીએ અને મળી જાય, એના કરતા પહેલા પાણી નાખીએ અને ઘી પછી નાખીએ. ખરાબ કરે છે આ રીતે હું કરવા છે, જો હું સેવો બીજી રીતે કરેલો. કે મુંડે છોકરવાની પોટીસ છે ને ઢોકળી કહેવાય, એ નહીં થાય, એટલા કામમાં નહીં આવે, ફેંકી દેવું પડશે તારે. ત્રણે માણસ ફેંકી દેવાનો વાળો આવશે, પૂરે પૂરો ટોટલ લોસ થશે.
એમ આ પત્ર જે આ પર્ટિક્યુલર આપણે જે વાત કરીએ છીએ, એના પત્ર નો નંબર શું?
254.
254
24મું વર્ષ છે, 254 નંબર નો પત્ર છે, અને મહાત્મા મુમુક્ષુ ભાઈઓને ઉદ્દેશ્યને લખાયેલો આ પત્ર છે. મુમુક્ષુ અને માટે જ
મને એક જગ્યાએ એવું કંઈ યાદ રહ્યું છે, કોઈ સત્પુરુષે એમ કહ્યું છે કે આત્મા જોવો તારે એની ટીકા શું,
આત્મા
તારા વ્યવહારમાં, તારા વ્યવહારમાં, તારા જીવનમાં, તારા સંસારમાં, તારા ધર્મમાં, તો આત્મા જોવાની ટેવ પાડ,
આત્મા જોવાની ટેવ પાડ. એમ
બીજામાં,
બીજામાં પણ તમને પોતામાં,
પોતાના તો આત્મા આત્મા જોયું છે. એ હવે આ હું આમ મારા હાથ જાણું અંદર જ શું હશે.
મારે શું કેવું છે, પ્રશ્ન પૂછે કે આત્મા જોવા માટે આપણી પાસે જોવાનું જે જ્ઞાન, જ્ઞાન છે એ તો આત્મા જોવાશે નહીં, જોવાનું કામ તો જ્ઞાનમાં થાય છે, એ જ્ઞાનમાં મલિનતા છે. એ મલિનતાને વ્યવસ્થિત રીતે દૂર કરવા માટે, અવ્યવસ્થિત કરે નહીં, પદ્ધતિસર સિસ્ટમેટિકલી દૂર કરવા માટે સત્પુરુષોએ આ માર્ગ બતાવ્યો કે પહેલા તું આમ કર, પછી 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 તને આત્મા દેખાશે. કોઈ કલ્પના નથી કરવાની કે મારે આ ફલાણા ભાઈ તરીકે તમારી સામે નથી જોવું, મારે તો તમને આત્મા તરીકે જોવા છે. એમ કલ્પના કરે છે. એ કલ્પનાનું બળ ટકતું નથી, કલ્પનાનો બળ હોતો નથી અને એમાં ટકી શકાતો પણ નથી. ના ટકી શકે એમ તો બહુ પ્રસિદ્ધ વાત છે અત્યારે આપણા વર્તમાન જમાનામાં કે માનવ માનવ વચ્ચે પ્રેમ કરવો, કેમ કે માનવી માનવી ભાઈ છે. અને સિદ્ધાંત અને આ વિષય ગુરુદેવે આપેલા છે. ગુરુદેવ કોણ ખબર છે? રવીન્દ્રનાથ ટાગોર ગુરુદેવ તરીકે પ્રખ્યાત છે, કે જેની જન્મ જયંતિ આજે હિન્દુસ્તાનમાં ને દુનિયાના ઘણા દેશોમાં ઉજવાય છે ગુરુદેવની જન્મ જયંતિ તરીકે. ઇન્ટરનેશનલ ગુરુદેવ છે એ માણસ, અને લોકો એને એના પ્રત્યે ઘણું બહુમાન છે. તો એ શું કરવા બહુમાન છે? તો કે એને આ એક બહુ સુંદર વાત આપી છે જગતને, કે બધા જ માણસો માનવી છે અને વધાર્યા છતાં દુનિયામાંથી સંઘર્ષ વીતો છે કે વીધો છે કે માનવી ના વીધો છે વીધો છે. એનો અર્થ એ થાય છે કે તમે ગમે તેટલો સારો આદર્શ બતાવો પણ એ આદર્શને પહોંચી વળવાની તમારી સાયન્ટિફિક એપ્રોચ ન હોય અથવા વાસ્તવિક એપ્રોચ ન હોય તો તમે એનું એચિવમેન્ટ નથી કરી શકતા. દરેક વ્યક્તિનો એચિવમેન્ટ પછી વાતોના હળા કરવાની છે, એનાથી ભેટ નહીં થાય. એવી રીતે આ વાત તો સંતોષવાની એવી છે કે એને માનવી માનવી વચ્ચે પ્રેમની વાત નથી કરી. એમને એમ કહેવું છે કે જો તને સત્પુરુષનો પરમેશ્વર બુદ્ધિ આવશે તો તને જગતના સર્વ પ્રાણીનું દાસત્વ સાથે આવશે. ક્યાં ને ક્યાં વાત એમને જોઈન કરેલી છે, જુદી બોલ છે એની અંદર આ વાત છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ જ મોક્ષનો પરમ ધર્મ છે. જ્યારે જીવના પરિણામ એવા થાય છે ત્યારે એને સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે. એ કેમ એમ થતું
પૂછું છે?
એ એટલા માટે એવું થાય છે કે એને સત્પુરુષમાં આત્મા શું છે એ સમજાયું છે. ઓળખાણ થઈ ત્યારે વગર માને ત્યારે નહીં, સત્પુરુષના પરમેશ્વર બુદ્ધિ ઓળખાણ થાય ત્યારે આવે છે. ઓળખાણ થતા જે પરમેશ્વર બુદ્ધિ આવી, બે પ્રકારે આવે છે, ઓગે આવે છે એ નિષ્ફળ જાય છે. ઓગે એટલે ઓળખાણ વગર. હું હીરાને હીરો કહું છું ખરો પણ હું ઝવેરી નથી, 2 લાખ દેવા તૈયાર છું છતાં હું ઝવેરી નથી. એનું સત્પુરુષ માનીને અર્પણતા કરવા તૈયાર છું પણ ઓળખતો નથી. આ બે જુદી જુદી વાત છે. માણસ સોનાનો દાગીનો ખરીદે છે એનો અર્થ એને સોનાનો કસ મારતા આવડે છે એ વાત નથી. સોનાનો ઓળખતો નથી, નકલી દાગીનો હશે તો છત્રે પણ જશે. ઓળખવું જુદી વાત છે, કિંમત આપવી જુદી વાત છે. આપણે ક્યાં ભૂલા પડીએ છીએ કે જ્યારે આપણે કોઈને સત્પુરુષ તરીકે સ્વીકારીને સમર્પણ કરીએ છીએ ત્યારે એમ માની બેસીએ છીએ કે આપણે ઓળખીએ છીએ. પરિસ્થિતિ ખરેખર વાસ્તવિક નથી, એ તો ખરીદવાની વાત છે. જ્યારે ઓળખાણ થાય છે અને જે પરમેશ્વર બુદ્ધિ આવે છે ત્યારે એને સર્વ પ્રાણીઓમાં દાસત્વ લક્ષણ થાય છે. કેમ કે એને આત્મા ત્યાં સમજાયો કે આ આત્મ સ્વભાવ છે, જેને આ સ્વભાવ પ્રગટ કર્યો છે. પ્રગટ સ્વભાવ ઓળખાણ સત્પુરુષમાં સ્વભાવ પ્રગટ્યો છે. પ્રગટેલો સ્વભાવ ન ઓળખાય અને આત્મામાં અપ્રગટ સ્વભાવ નથી ઓળખાવાનો, તો આ તો સામર્થ્ય શક્તિ રૂપ છે. એટલે જ્યારે એ સ્વભાવ ઓળખાય છે ત્યારે એને બધા આત્માઓ સંસ્કૃત એમાં એને દાસત્વ એમ છે. એ પણ સાથે સાથે વાત લેવા પાછળ એમનું જ્ઞાન આખા જગતના આત્માઓમાં ફરી ગયું છે. આ વાત લખતી વખતે બહુ અસાધારણ વિચિક્ષણતાથી એમણે આ બધો બોધ આપ્યો છે. અસાધારણ વિચિક્ષણતા છે. એ પદ્ધતિ ને એમણે પોતે જેનાથી સફળ થયા છે, જે પદ્ધતિથી પોતે સફળ થયા છે, એ પદ્ધતિ એમણે પ્રકાશી છે. અને એ પદ્ધતિ એ ચાલવું છે તેની આજ્ઞા એ ચાલવા બરાબર છે. એ પદ્ધતિ એ નહીં ચાલવું છે, આજ્ઞા બહાર ચાલે. એ બધું સમજવું એનું નામ સ્વાધ્યાય છે, એનું નામ સત્સંગ છે.
સુધી ની વાત સમજવાનો ભાવ છે. હા, વાત
અવલોકન એટલે શું અથવા અવલોકન કેમ કરું ના એમ જ છે. અવલોકન એટલે પ્રારંભ જે અવલોકનનું છે ત્યાં એ વિષય રીતે શરૂ પણ કર્યો છે પ્રકરણ કે તપાસ પોતાની તપાસણી થઈ ત્યાંથી પ્રારંભ થાય છે. અને પોતાના પરિણામોને જોવા અવલોકવાનો સેન્સ એવો રહ્યો છે ઓબ્ઝર્વેશન કરવું. અને ઓબ્ઝર્વેશન કરવાની પ્રેક્ટિસ જે છે એ પ્રેક્ટિસ જો લંબાવવામાં આવે તો એ ઓબ્ઝર્વેશનની અંદર માઇન્યટનેસ આવે. માઇન્યટ ઓબ્ઝર્વેશન થવા માટે બારીક અને સૂક્ષ્મ એટલે શું થાય છે કે પોતાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે દોષ છે એ જણાય છે. એવી જે પ્રક્રિયા જ્ઞાનની પોતાના દોષ કાઢવાના મટાડવાના ઉદ્દેશથી પોતાના દોષોનું અવલોકન થવું ઓબ્ઝર્વેશન થવું એને અહીંયા અવલોકન એમ કહેવું છે. અહીંથી બીજા પાનથી શરૂ થાય છે કે યથાર્થ કાર્ય પદ્ધતિ અથવા યથાર્થ વિધિ વિધિને કાર્ય પદ્ધતિ તેના સંદર્ભમાં વિચારતા એટલે એ થર્ડ પોઈન્ટ વિચારવો છે કે સિસ્ટમ શું છે, કાર્ય પદ્ધતિ શું છે એને વિચારતા પોતાના પરિણામનું અવલોકન થવું એ જ યોગ્ય પદ્ધતિ છે. કારણ કે અવલોકન થયા વિના પરિણામમાં ઉપરાંત વસ્તુને જીવ પોતે સમજી શકતો નથી. શું છે અહીંયા શું કહેવું છે કે જીવને અનેક પ્રકારના જે દોષ થાય છે એમાં દોષ થાય છે એ એક ફેક્ટર છે, અને એમાં રસની તીવ્રતા મંદતા હોય છે એ બીજો ફેક્ટર છે. ત્યારે હમણાં જે ભાઈએ કહ્યું મેં કે દોષનો તો ખ્યાલ આવે છે કે મને ક્રોધ થાય છે, માન થાય છે, માયા થાય છે, લોભ થાય છે, આ વગેરે પર અનેક જાતના વિવિધ પ્રકારના દોષ થાય છે, અને એક સામાન્ય રીતે દરેકને ખ્યાલ આવે છે. કોઈને ખ્યાલ નથી આવતો એવું નથી, કેમ કે જીવનો સ્વભાવ નિર્દોષ છે ને, કેમ કે સ્વભાવ હોવાથી દોષનો ઓછા પડતા પ્રમાણમાં ખ્યાલ આવે છે. તેમ છતાં અહીંયા શું વાત કરવી છે કે અહીંયા જે પોતાના પરિણામોનું અવલોકન થાય છે એમાં દોષની અંદર રહેલો જે રસ છે ને, એ રસનું જ્ઞાન થાય છે કે આ રસ તીવ્ર રસે આ દોષ થયો કે મંદ રસે થયો. રસનો જે ફેક્ટર છે એ જ્ઞાન થાય છે અવલોકનથી. અવલોકન મને રસ ન પકડાય, ખ્યાલ આવે કે મને ક્રોધ થયો, અને ન થાય તો સારું એમ પણ ખ્યાલ આવે, પણ એથી કંઈ હું જાતો નથી, એ દોષ મળતો નથી, તો મટાડવા માટે શું કરવું જોઈએ કે ચાલતા પરિણામ વખતે ઓબ્ઝર્વેશન શું છે, અવલોકન અને વિચારમાં ફરક છે. જે ખ્યાલ આવે છે કે મને ક્રોધ થયો, એ ક્રોધ પૂરો થઈ ગયા પછી આવે છે, એને આપણે વિચાર કહીએ છીએ, એ અવલોકનમાં નથી જતું. એ પણ જ્ઞાનનો પર્યાય છે, આ પણ જ્ઞાનનો પર્યાય છે, પણ બેમાં ફરક છે કે ક્રોધ પૂરો થઈ ગયા પછી ક્રોધનો ખ્યાલ આવ્યો કે મને ક્રોધ થયો અને આનંદ થયો તો સારું હતું, એ ક્રોધ સંબંધીનો વિચાર છે. અને ક્રોધ ચાલુ થાય ત્યારે જો અવલોકન કરવામાં આવે તો ક્રોધનો રસ પણ સમજાય, અને ક્રોધનો રસ જો સમજાય તો એ રસ ભંગ થી આજ્ઞા રહે.
વ્યવહારમાં બની શકે,
ચોક્કસ બની શકે. કોને બની શકે? કે જેને પહેલી ભાવના થઈ હોય તેને, જે આપણે દર મોક્ષે ચાલી જાય ને પૂર્ણ સુધીને, જે એ પૂર્વક જેની ભાવના નિર્દોષ થવાની છે એને એવી જાગૃતિ આવે છે. જો વ્યવહારની અંદર આપણે ચાલીએ છીએ કે નહીં, તો ચાલતા ચાલતા ખાડો આવે તો તરીને ચાલીએ કે પગ મૂકીએ, તરીને ચાલીએ કે નહીં, બે ડગલા તો જોઈ શકીએ છીએ કે નહીં
જોઈ શકીએ,
આપણે પચાસ પગલા ડગલા ન જોઈ શકીએ. એમ ક્રોધ કલાક પછી આવવાનો છે એ ન ખબર પડે, પણ જો જાગૃતિ હોય તો પરિણામમાં સરવાળા થાય ક્યાંથી ખબર પડી જાય, જાગૃતિ હોય તો એ અવલોકનની જાગૃતિ છે. જો ખબર પડે તો એનો રસ બંધ થયા વિના ઉગે નહીં, એ પરિણામ ચીકણા થાય નહીં, એ રસ લંબાય નહીં, એ જ એ દોષને તોડવાનો વાસ્તવિક કાર્ય પદ્ધતિ છે. બાકી દોષ થઈ જાય ને પાછળથી વિચારશે કે કોઈ દોષ કરવાની વાસ્તવિક કાર્ય પદ્ધતિ છે જ નહીં,
એમાંથી પરિણામ આવી શકે નહીં,
એને એમાંથી પરિણામ ના આવે, પરિણામ આ રીતે આવે. આમ કહેવું છે પછી તમે વિષયનો થોડો વિસ્તાર કર્યો છે, પણ જે મુદ્દો છે એ કેવી રીતે અવલોકન થાય છે એમાં આ પ્રકાર
મિઠાઈ જલ્દી ખાઈ લે જેથી લાળ લંબાય. ત્યારે અવલોકન કરવાથી વધારે ખરા ને કે ક્યારેક આવું જો
ખાવા બેસી ત્યારે મીઠાઈ ખાવાના છીએ ને ક્યારે ખાવાના છીએ મીઠાઈ આપણે હાલતા ચાલતા તો ખાતા નથી રસ્તામાં બુકડા મારતા નથી ખાવા બેસીએ ત્યારે મીઠાઈ ખાવાના છીએ બરાબર છે ખાવાનો પણ આપણો સમય કોઈ સામાન્ય રીતે એપ્રોક્સિમેટ નક્કી થયેલો છે કે ભાઈ બપોરે 12 વાગે આસપાસ આપણે જમવું કે 11-12 વાગે આસપાસ જમવું પર્ટિક્યુલર ટાઈમ છે બરાબર છે તો એ એ પહેલા પણ વિચાર્યું નહીં કે આ જે ભાવે છે એ ખાડો છે એમાં પડવું નથી ભાવવામાં જે મીઠાશ આવે છે રસ આવે છે એ ખાડામાં પડવું નથી એમ પહેલા કેમ તૈયારી ન કરી ત્યાં તો પૂર્વ કરવું પણ તૈયારી પૂર્વ તૈયારી કરવાનો પણ તમારી પાસે સમય છે વૃદ્ધ જયારે આવી જાય છે ત્યારે તો માણસને પૂર્વ તૈયારી કરવાની ખબર નથી પડતી મોટા ભાગે તો ને આવી ગયા પછી જ એને ખ્યાલ આવે છે એ તે કઈક હલવો હોય તો કે આના કરવું જોઈએ એવું વિચાર્યું હોય તો નહીં તો મેં બરાબર કર્યું છે એમ જ ચાલે છે કે અહીંયા તો એમ જ કરવું પડે નહીં તો કામ ન થાય નહીં તો સંસાર હાલે નહીં પણ અહીંયા જે તમારો પ્રશ્ન છે એમાં તો ખરી જગ્યા છે પૂર્વ તૈયારી કરવાની પછી તો માણસ એમાં એવું શું છે કે જેને લઈને મને ભાવે છે એવું શું છે એની અંદર જે પરમાણુ આત્મામાં આવતા નથી એમાં એક રસ છે ને ગળપણ નામનો રસ છે મીઠાઈમાં બરાબર એનું નામ આપણે ગળપણ કહીએ છીએ એને આત્મામાં ઉતરે છે ક્યાં પ્રવેશ કરે છે ક્યાં આત્મામાં ક્યાં ગયો રસ ક્યાં ગયો આત્મામાં ગયો આત્મામાં જણાયો કે આત્મામાં લાગ્યો ગળ્યું લાગ્યું કે ગળ્યું જણાયું બસ આટલો જ વિચાર કરો ને આટલું અવલોકન કરો એટલું તપાસો તમે કે આ દળપણ જણાયું કે આ દળપણ લાગ્યું લાગ્યું એટલે છોટ્યો શું થયું છે તપાસો એટલે તરત જ તમારા જે ભાવનું છે એ છૂટી જવાનું છે પ્રયોગ કરીને કહેજો કઈ તકલીફ પડે તો આપણે વિચારશું આ રીતે જોજો ને તપાસજો તમે કે મને લાગ્યું કે મને જણાયું પછી ભાવ્યું રહેશે કે ભાવ્યું નથી રહેતું તમે પ્રયોગ કરે ને
ભાવ રાખીએ આપણે મનને એમ સમજાવવાનું કે અરે ભાઈ આ રસગુલ્લા છે એ કે આત્મામાં જવાના નથી તો શરીરમાં જવાના છે તો ફળ વસ્તુ છે એ વિચાર કરીએ તો સ્વાદ તૂટી જાય
એવો વિચાર કરીએ એને એમાં એટલે તો બે વાત આપણે લીધી છે એવો વિચાર પણ થાય છે અને ખાતી વખતે એને એની તપાસણી પણ થાય છે તો રસ તો ભાવે છે તો ખાતી વખતે ભાવે છે વિચાર વખતે ક્યાંય ખાય છે તો ભાવે છે એને એ તો એની નિર્ણય ખોટો કરી રાખ્યો છે કે મને આ ભાવે છે શું એવો એક એને વારંવાર એવો અનુભવ કર્યો છે ભાવવાનો અને એના ઉપરથી એનો એક નિર્ણય બંધાયો છે કે મને આ ભાવે છે હવે એને એ નિર્ણય બરાબર નથી લાગતો કે આમાં તો તકલીફ છે આ નિર્ણય ખોટો છે મારે જે રસ્તે જવું છે એ રસ્તામાં જવા માટે આ નિર્ણય વિપરીત છે એટલું જયારે એને સમજાય છે કે આ જે આત્મબુદ્ધિ થાય છે ત્યારે એને તપાસવું પડશે તપાસીને એનો રસ ભંગ કરીને નિર્ણય બદલવો છે માત્ર વિચાર કરીને નહીં બદલશે તો એમાં બળ નહીં આવે બળ ક્યારે આવે છે આ કાર્ય પદ્ધતિનો વિષય છે કે કાર્ય પદ્ધતિ સુયોગ્ય કાર્ય પદ્ધતિ કેવી રીતે થાય. પહેલી જે વિચારનો જે વિષય છે એ થિયરિટિકલ નોલેજનો વિષય છે, અને તમે ખાતી વખતે જયારે એ રસ્તે તપાસવા જાઓ છો ત્યારે એ પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. તમે કહો કે પ્રેક્ટિકલ નોલેજ મળવાનું છે કે થિયરિટિકલ નોલેજ મળવાનું? તો એની અંદર એ સાયન્સ માસ્ટરને પણ ખાલી થિયરેટિકલ નોલેજ થી શીખવું નથી પડતું વિદ્યાર્થી, એમાં પ્રેક્ટિકલ નોલેજ થી શીખવાનું થાય છે, અને એને લીધે એને પ્રયોગશાળામાં પણ લઈ જવામાં આવે છે, યોગના સાધનો આપવામાં આવે છે, અને પ્રેક્ટિકલ થી એને સમજાવવામાં આવે છે. તેમાં તમારા હાથે પ્રયોગ કરો, પહેલા પોતે પ્રયોગ કરી દેખાડે પછી વિદ્યાર્થીને એના હાથે પ્રયોગ કરવા દે પછી એ નથી ભૂલતો.
સંસારમાં લાખો વસ્તુ એવી છે કે માણસને નજર જાય, માણસ ખેંચાય, પણ એ વખતે જયારે આપણે કહ્યું ને કે મોક્ષ ની ભાવના હોય ને ત્યાં બધી બ્રેક લાગી જાય,
સિદ્ધિ જાગૃતિ આવે.
એ વાત બરાબર, એ તો સંસારમાં તો કોઈ અપરંપાર વસ્તુ
હોય,
દરેક ભાવ નિભાવ કરવા જઈએ તો આપણો મોક્ષ માં અધર રહી જાય.
પ્રદેશે પ્રદેશે થી આ જીવને જગત પ્રત્યે આકર્ષણ છે, એટલે આ બંધાય છે. આમ તો જન્મ મરણ નથી કરતો, આમ તો હેરાન થઈને દુઃખી નથી થતો. પ્રદેશે પ્રદેશે થી આ જીવને જગત પ્રત્યે આકર્ષણ છે, અને એ આકર્ષણ જ્યાં સુધી નહીં તોડે ત્યાં સુધી આત્મા પણ ઉત્પન્ન નહીં થાય. આત્માના આત્મા પણ ઉત્પન્ન નહીં થાય, આત્મામાં દેહ પણ ઉત્પન્ન થશે, આત્મા પણ ઉત્પન્ન નહીં થાય. વાત તો આખરમાં સુખી
થવા આ એકચ્યુઅલી મને સમજાવવું નથી, કારણ મિથ્યાત્વનું કંઈ આટલું બધું મોટું પાપ લાગે છે. આટલું બધું
જેથી મિથ્યાત્વનું પાપ સમજાશે ને તેથી મિથ્યાત્વ ચાલી જશે.
આ કેવી રીતે આટલું બધું છે?
હવે તમને એ માણસ ને એમ કહેશો ભાઈ મારા પૈસા માલના પૈસા તો આ તો કે હા આપી દઈશ, શું
આપી દઈશ
આપી દઈશ, પણ એને મનમાં નક્કી કર્યો મારે આપવા નથી નથી. અભિપ્રાય એનો એ હોય કે મારે આપવા નથી
અંદર નું,
પણ જયારે તમે માગો ત્યારે હા પાડે, ના ના પાડે, એવું કામ મિથ્યાત્વ કરે છે. મંદિર જાય, ગુરુ પાસે જાય, શાસ્ત્ર પાસે જાય, બધી હા પાડે. તો કે તમે સચ્ચા ગુરુ સાચા છે, તો અંદર જે મિથ્યાત્વ બેઠો છે ને એને નક્કી કર્યું છે આ તો હાથ પાડવાની છે, કઈ લેવા દેવાનું નથી.
આને મિથ્યાત્વ કે
મિથ્યાત્વ છે, ખોટો અભિપ્રાય, વિરુદ્ધ અભિપ્રાય, બધું ઉપર ઉપરથી હા પાડ્યા કરે. દાન જ ખોટી હતા, લેવું નથી એ વાત નથી. આ જીવની પરિસ્થિતિ રહી છે પછી એનું કલ્યાણ કેવી રીતે થાય?
એવું પાપ કરે કલ્યાણ થાય નહીં, કલ્યાણ આવે
એ સૌથી મોટું પાપ છે.
એમાં હું જે શાસ્ત્રો વાંચતો હતો તો એમાં એવી રીતે કહેવામાં આવે છે કે ભાઈ આ આત્મા છે, આ પર વસ્તુ છે, શરીર છે એ પર વસ્તુ છે, સંસાર છે એ આપણી પોતાની આ કામ જો જ્ઞાન માયા લોકનું પરિણામ છે. તો હવે જે મિથ્યાત્મમાં જે આપણો આત્મા છે, આપણો જે આત્મા છે, પર વસ્તુને અજ્ઞાનથી આત્મા પોતે અમારો છે, આ હું છું, આ મારો રામ છે, એ વસ્તુ જો વિચારવામાં આવે, એ વસ્તુ સમજવામાં આવે, એની જે જીવન જીવવામાં આવે તો મિથ્યાત્વ થાય છે.
ચોક્કસ સમજવામાં આવે અને જીવન જીવવામાં આવે તો, માત્ર સમજવામાં આવે તો નહીં. કેમ કે બે પ્રકારના જ્ઞાન થી જોઈએ આપણે, એક થિયરિટિકલ અને એક પ્રેક્ટિકલ. જીવન જીવન પ્રેક્ટિકલ છે અને સમજવું એ થિયરિટિકલ છે, એટલે બંને પ્રકારે જ્ઞાન થવું જોઈએ. એક અનુભવ જ્ઞાન છે, એક માત્ર વિચાર જ્ઞાન છે. વિચાર જ્ઞાનમાં પહેલા આવવાનું થાય છે અને ત્યાર પછી આગળ અનુભવ જ્ઞાનમાં પ્રવેશ કરવો પડે છે, એને પ્રેક્ટિસ કરીએ છીએ. અને એના માટે આ બધી પદ્ધતિ, કાર્ય પદ્ધતિ માટે આ બધા શાસ્ત્રો લખેલા છે કે એવી રીતે સમજવાની પદ્ધતિ શું અને પ્રેક્ટિકલ કરવાની પદ્ધતિ શું. પ્રેક્ટિકલ શું, પ્રયોગશાળા ક્યાં છે, પ્રયોગના સાધનો શું છે, આ બધા એના પછી ભેદ પ્રેક્ટિકલ સમજવા પડે છે અને એ સમજીને એમ કે પ્રયોગ કરવાનો રહે છે. અને એ પ્રયોગ કરતા કરતા પ્રેક્ટિસમાં પરફેક્ટ થવાય છે. જ્યાં સુધી પ્રેક્ટિસમાં પહેલે ભણે કે પરફેક્શન આવતું નથી, પ્રેક્ટિસ મેક્સ ધી મેન પરફેક્ટ. એને પરફેક્ટ થવા માટે વારંવાર પ્રેક્ટિસ કરવી પડે છે. જ્યાં સુધી પરફેક્ટ ન થવાય ત્યાં સુધી એટલે પ્રેક્ટિસ કરતા કરતા પ્રેક્ટિકલ સાઈડ થી ખ્યાલમાં આવી જાય કે આ આમ થાય ને આ આમ ન થાય. એક દાખલો આપી કે સાયકલ ચલાવવાની થિયરી એ છે કે કોઈ પણ એક બાજુ બેલેન્સ નહીં, વજન નહીં જવું જોઈએ. શું સાયકલ ચલાવવાનો અર્થ શું? કે કોઈ પણ એક બાજુ બેલેન્સ નહીં જવું જોઈએ, વજન નહીં જવું જોઈએ. જો જમણી બાજુ જાય તો હેન્ડલ ડાબી બાજુ વાળો, આ થિયરી છે. જો ડાબી બાજુ જાય તો હેન્ડલ જમણી બાજુ વાળો, પણ ડાબી બાજુ વાળાને ડાબી બાજુ હેન્ડલ રહેતો તો જમણી પડે સાયકલ. થિયરી તો બરાબર છે, પછી સાયકલ ઉપર બેસે, પણ એની પ્રેક્ટિસ કર્યા વગર એ કેટલું કેવી રીતે બેલેન્સ રાખવું એ પ્રેક્ટિકલ સાઈડથી સમજાય છે, ત્યારે એને સાયકલ ચલાવવાનું ભાવ ભાષણ કહેવાય. એની થિયરી બરાબર છે પણ થિયરીમાં ભાવ ભાષણ નથી. રોટલી બનાવવાની બનાવીએ, ગોણાને પાટલા પાટલી ઉપર મૂકીને ઉપર વેલણ ફેરવવું, વેલણ એવી રીતે ફેરવવું કે એ ગોળ ગોળ બને. ભલે વેલણ એવી રીતે ફેરવું કે કોઈ જગ્યાએ જાડી ન થાય, કોઈ જગ્યાએ પાતળી ન થાય, એક સરખી બધી જગ્યાએ થાય. આ થિયરી થાય ને વેલણ ફેરવે ત્યારે ગોળ ગોળ ફેરવવું એટલે શું? એ થિયરીમાં આવે કહેવાનો મતલબ શું? અમુક વસ્તુ થિયરીની મર્યાદામાં પ્રવેશ નથી કરતી. આપણે થિયરી ગમે એટલી ચોખ્ખી કરીએ કે અવલોકન કરવું, પણ અવલોકન કર્યા વગર અવલોકન શું એ નહીં સમજાય. છું એમ જ્યાં સુધી ગૌણા ઉપર તમે વિલન ફેરવવાનું શરૂ ન કરો ત્યાં સુધી ગોળ કેવી રીતે ફેરવવો તમને થિયરી બરાબર હતી કે ગોળ થાય એવી રીતે ફેરવજો. તો એથી વધારે ભાષામાં નહીં આવે, એમાં સમજાવવામાં નહીં આવે. પછી તમને ફેરવતા ફેરવતા જ એનું જ્ઞાન થશે કે આ ગોળ કેવી રીતે કરે. એ જે જ્ઞાન થયું આમ રોટલી કરવાનું ભાવ ભાષણ કહેવાય. અને મન ભાવ ભાષણ છે એમાં વજન એક જગ્યાએ વધારે જાય તો ત્યાં ખાડો પડી જાય અથવા પતલી થઈ જાય. જ્યાં વજન હું છું એ બાજુ જાગી રહી એમ પણ ન થવું જોઈએ. એમ ન થવું જોઈએ થિયરી છે, પણ ફેરવવું કેમ એ પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. એ થિયરિટિકલ નોલેજનો વિષય નથી. ભાષામાં એ આવી શકે જ નહીં. તમે આવો સ્થૂળ વિષય પણ ભાષાની મર્યાદામાં અધૂરો રહે છે. ત્યારે આત્મા એક ભૌતિક પદાર્થ છે, એનો સ્વભાવ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, સામર્થ્યરૂપ છે. અને જે રસ્તે કોઈ દિવસ નથી ગયો એવા રસ્તે જાણવું છે ત્યારે એની આપણે થિયરીમાંથી કશું લઈ લેવા માંગીએ તો કેવી રીતે મળે? કઈ માંગે કોઈ રીતે ના મળે. એના માટે પ્રેક્ટિસમાં જવું જ પડે, તો જ એનું ભાવભાષણ થાય. અને ભાવભાષણ થાય તો જ એ કાર્ય કરવાનું બળ આવે. આમાં શું થાય છે, આપણે કામ તો કરવું છે પણ આપણી પાસે કામ કરવાનું બળ નથી હોતું. તો શા માટે બળ નથી હોતું? આ એક સમસ્યા છે બહુ મોટી. તો વાત બધી સમજાય છે તમને કે આત્માએ આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આ કર્તવ્ય છે, આ કર્તવ્ય નથી. એવી આપણે અનેક વાતો વાંચીએ છીએ, સાંભળીએ છીએ, વિચારીએ છીએ, મનન કરીએ છીએ. બળ નથી આવતું. જે બળ નથી આવતું એનું શું કારણ છે? કે ભાવ ભાષણ નથી માટે બળ નથી આવતું. ભાવ ભાષણ થતા જે જ્ઞાન સમજાયું નહોતું કે બળ નહીં નહોતું, એ જ્ઞાનમાં જ્ઞાન બળ ઉત્પન્ન થાય છે. જ્ઞાન બળ થાય છે ત્યારે કાર્ય સિદ્ધિ થાય છે. જ્યાં સુધી બળ ઉત્પન્ન થતું એને જ્ઞાન બળ કહો અથવા જ્ઞાનને છોડીને પુરુષાર્થ કહો. બળ એટલે પુરુષાર્થ અથવા એને ચૈતન્યગીરી કહે છે, આત્મગીરી કહે છે, આત્મપુરુષાર્થ કહે છે. જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ કાર્ય સિદ્ધિ થાય છે. અને મોક્ષ માર્ગનો આ વિકાર સિદ્ધાંત છે કે મોક્ષ માર્ગ પુરુષાર્થને આધારે ચાલે છે. પુરુષાર્થ